તારીખ 4/12/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 46 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 41.
પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે ગઈકાલે પ્રતિમા સંબંધી આપે પૂજવાનો ભાવ આવે એ સમ્યક સહિત હોઈ શકે છે, સાધક દશામાં એ હોઈ શકે છે. નિષેધનો ભાવ, પ્રતિમાજીના નિષેધનો ભાવ તો સાધકની ભૂમિકાની બહારની વાત છે. બંનેમાંથી એક પણ પરિણામ તે ધર્મ નથી તો પણ સાધકની ભૂમિકામાં પ્રતિમાજીને પૂજવાનો ભાવ આવે છે, ઉથાપવાનો નિષેધ કરવાનો ભાવ સાધકની ભૂમિકામાં આવતો નથી. એ તો બંને વચ્ચે ફેર છે. ભૂમિકામાં જે સાધકપણું છે એટલે એવા ભાવ આવે ને, અથવા એવા ભાવ સહજપણે આવતા હોય છે. સિદ્ધપણું નથી, સાધકપણું છે એટલે સિદ્ધપણું નથી, સિદ્ધપણું નથી એટલું બાધકપણું, અથવા બાધકપણામાં તે તે પ્રકારના એવા શુભભાવ મોક્ષ માર્ગને વિશે હોય છે. એથી ભૂમિકાથી નીચી કોટીના નીચી કક્ષાના પણ ન હોય એમ પણ એમાંથી પ્રસિદ્ધ થાય છે. ના, એ તો પ્રશ્ન જ નથી. એ તો નિષેધવાનો ભાવ તો જૈનને નથી હોતો, સામાન્ય રીતે અજૈનને હોય છે. જૈનને હોતો કેમ કે એ તો જિનેશ્વરના અનુયાયી તે જૈન છે, એને તો નિષેધ કરવાનો પ્રશ્ન રહેતો નથી. સિદ્ધપણું નથી એટલું બાધકપણું, એવા શુભભાવ આવે આવે પણ તે હેય તરીકે આવે, આવે એટલે ઉપાદેય છે એમ નથી, અથવા એવી ભૂમિકામાં એવા જ ભાવ આવે એમ કહેતા એને ઉપાદેય પણ લાગુ કરવું નહીં. વાસ્તવિકપણે તો હે બુદ્ધિએ હે પણે તે આવે છે, જાણવા માટે આવે, જાણે, વ્યવહાર આવો હોય તે જાણે. વ્યવહારના બે ભેદ છે, બે પ્રકારે વ્યવહાર કહેવાય છે. એક વસ્તુના સ્વરૂપમાં ભેદ પ્રભેદ વ્યવહારથી કહેવામાં આવે છે, અને એક આચરણ રૂપ વ્યવહાર વ્રત સંયમ શુભભાવ મોક્ષ માર્ગી જીવને એ બધો વ્યવહાર કહેવાય છે. નામ વ્યવહાર શબ્દનું નામ બંનેને કહેવાતું હોવા છતાં બંને વિષય તદ્દન જુદો જુદો છે. એક દ્રવ્યાનુયોગમાં વસ્તુના બંધારણના વિષયમાં જાય છે, ત્યારે એક મોક્ષ માર્ગી જીવના બાહ્યાચરણના વિષયમાં ના પ્રવૃત્તિને સૂચક છે. ચરણાનુયોગમાં જાય છે એક દ્રવ્યાનુયોગમાં જાય છે અને એક ચરણાનુયોગમાં જાય છે. કોઈનું ક્યાંય વ્યવહાર કહેતા એકનું બીજે લગાડી દે તો પણ એ કહેવા ધારેલી વાતને સમજ્યો નથી. પાછું બંને વ્યવહારમાં નિષેધ લાગુ પડે, ક્યાં ભૂલ થાય છે? કે ભેદ પ્રભેદ અભેદને સાધવા માટે ભેદ પ્રભેદનો નિષેધ પણ કરે, અને અહીંયા શુદ્ધતાને સાધવા માટે અથવા દ્રવ્યને સારી રીતે અવલંબવા માટે અહીંયા શુભ ભાવરૂપ વ્યવહારનો પણ નિષેધ કરે, એ બંને નિષેધના પક્ષમાં જાય તો પણ બંને જુદી જુદી વાત છે, બંને એક વાત રહેતી નથી. અપેક્ષાની વાત ચાલી છે, અપેક્ષા જ્ઞાન અથવા મર્યાદા જ્ઞાન બરાબર નહીં. એવો શુભ ભાવ આવે એમ સ્થાપે છે, એવો શુભ ભાવ આવે એમ સ્થાપે છતાં એની ઉપાદેયતા આવે એમ પણ નથી. એમ બે બાજુ છે, જે એની મર્યાદા છે બંને બાજુથી સમજવી જોઈએ. એનું વેપણું પણ છે અને આવ્યા વગર ન રહે એવું પણ લખાવવું પડે છે. બંને ન્યાય સંગત છે. જાણવા માટે આવે, જાણવાનો અર્થ ઉપાદેય નહીં, જાણવા માટે આવે એટલે એવું એ ભૂમિકામાં એવો ભાવ હોય એમ જાણવું જોઈએ, અને એ પ્રકારે એને જ્ઞાન ન હોય અને ઉઠાપે એ શુભ ભાવ છે માટે એને ઉઠાપે, આખરમાં એ શુભ ભાવ છે માટે એને ઉઠાપે, પ્રતિમાજી ન હોય એમ પણ ચાલે નહીં. એટલે એને જાણેલો પ્રયોજન માન છે. છેલ્લી લીટી લેશે 46 છે, આવે તે જાણવા લાયક છે, શુભ ભાવ આવે તે જાણવા લાયક છે, અને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે કાળે એટલે જે કાળે સાધકને ઉત્પન્ન થાય છે તે કાળે તેના સ્વપર પ્રકાશ જ્ઞાનમાં તે જણાય છે, અને એ જણાય છે ત્યારે તે ભૂમિકાની મર્યાદામાં છે અને મર્યાદા બહાર નથી, એટલું પણ પ્રયોજન ત્યાં તેને બરાબર સમજાય છે. એમ પ્રયોજનની અપેક્ષાએ પણ ત્યાં મર્યાદા બહાર નથી, ભૂમિકા બહાર નથી, એવું પ્રયોજન ત્યાં રહેલું છે એમ પ્રયોજનવાન છે. પ્રયોજનવાન છે એનો અર્થ એમ નથી કે તે ઉપાદેય છે એમ પણ ત્યાં કહેવા માંગતા નથી.
મર્યાદા બહાર નથી એટલે પ્રયોજનવાન,
એટલું પ્રયોજન છે. મર્યાદા બહાર નથી એટલું જ ત્યાં પ્રયોજન છે, અથવા કોઈ એને ઉઠાપે તો તે મર્યાદા બહાર છે એમ જે જાણવા લાયક છે એમ એનું પ્રયોજન છે, નહીંતર ત્યાં પરમાર્થનું પ્રયોજન ઉડી જાય. જો એની મર્યાદાનું જ્ઞાન ન હોય અને નિષેધ કરે તો તો પરમાર્થ ઉડી જાય છે, તો આખું પ્રયોજન ખલાસ થઈ જાય છે. માટે જાણેલો પ્રયોજનવાન છે એમ દેખાય. આવું સ્થૂળ જ્ઞાન વર્તતું હોય અને એને પાછી સ્વાનુભવ ને મોક્ષ માર્ગ વર્તતો હોય, સત્ય સ્વરૂપ નો એને અનુભવ હોય, એવું પણ બની શકતું નથી. કેમ કે આ તો સ્થૂળ વિપર્યાસ છે. એ પણ વિપર્યાસ ન રહે, સમ્યક તો થાય ત્યારે કોઈ વિપર્યાસ રહે નહીં, બધા વિપર્યાસ નાશ થઈ જાય. કેમ કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. પછી એ સંબંધીનો વિપર્યાસ કેમ રહે, એની ઉપાદેયતા છે. અને એ ઉપાદેયતાના આચરણની અંદર પણ પરમ વિવેક, પૂરતો વિવેક સમ્યક જ્ઞાનમાં બરાબર વિદ્યમાન છે, જાગ્રત છે, એટલે કોઈ પણ રીતે એને ભૂલ થવાનો સંભવ બનતો નથી. જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા છે. એક ન્યાયે જ્ઞાતા દ્રષ્ટા ભાવની અપેક્ષાએ એ ઉપાદે એ બંને પડખાં છોડીને માત્ર એનો જ્ઞાતા છે વિતરાગ ભાવે, એવો પણ એક એમના પરિણામનો પ્રકાર ચાલે છે. અને એ નહીંથી જોવામાં આવે ત્યારે જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા છે, એ નહીંથી એટલે એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે ત્યારે જ્ઞાની તો ફક્ત એનો જ્ઞાતા છે. જેમ જગતના પદાર્થોનો જ્ઞાતા છે ઈષ્ટ અનિષ્ટ પણ નથી, એમ રાગ પણ જે અન્ય તત્વ છે એનો પણ જ્ઞાતા છે, અન્ય ભાવનો જ્ઞાતા, અન્ય દ્રવ્યનો પણ જ્ઞાતા. એમ બે વાત એક સાથે છે, એ પણ છે અને જ્ઞાતાપણું પણ છે. પછી અહીંયા સમયસાર નાટકમાંથી બનારસીદાસજીના એક પદનો ઉલ્લેખ કર્યો છે. પ્રતિમાજી સંબંધીમાં કહત બનારસી અલ્પ ભવ સ્થિતિ જાકી સુઈ જીન પ્રતિમા પ્રમાણે જીન સારખી. જેને જીનેન્દ્ર પ્રતિમામાં જીનેન્દ્ર સદૃશપણું દેખાય છે, એટલે કે આવા જીનેન્દ્ર હોય એમ જીનેન્દ્રના સ્વરૂપના દર્શન થાય છે, તેની ભવ સ્થિતિ બહુ અલ્પ રહી હોય છે એમ બનારસીદાસને ભાસે છે. બનારસીદાસ એમ કહે છે પોતાના જ્ઞાનમાં એવું ભાસ્યું છે કે જીન પ્રતિમા જે સ્થાપે છે અને એ સ્થાપવા પાછળનો જે પરમાર્થ છે એ પરમાર્થ એવો છે કે જેમાં જીનેન્દ્ર સરીખું જીન પ્રતિમાનું રૂપ છે એવું જેના જ્ઞાનમાં પ્રમાણિત થાય છે, માન્ય થાય છે, તેની ભવ સ્થિતિ લાંબી હોતી નથી. એની ભવ સ્થિતિ કપાઈ ગઈ હોય છે, એને ભવ સ્થિતિની અનંતતા રહેતી નથી, અલ્પતા રહી જાય છે. એટલે અનંતતા તો પછી રહેવાનો પ્રશ્ન જ રહેતો નથી. કેમ કે જીનેન્દ્રનું સ્વરૂપ છે એ ભાવરહિત છે અને પોતે પણ પોતાનું સ્વરૂપ પણ ભાવરહિત છે. જેને ભાવરહિત પણ ભાસ્યું છે એને ભાવની અનંતતા, એનું બીજ એને ખલાસ થઈ જાય છે. એને ભાવ અનંત ભાવ રહેતા નથી, અલ્પ ભાવમાં એ પૂર્ણ થઈ જાય છે. એમ જીનેન્દ્ર પ્રતિમા અને પોતાના ભાવનો નાશરૂપ પરમાર્થ એને સીધો સંબંધ છે. આ રીતે એક ન્યાય સીધો સંબંધ છે. હવે એના ઉપર ગુરુદેવનું પ્રવચન છે કે જીનેન્દ્રની મૂર્તિ સાક્ષાત જીનેન્દ્ર તુલ્ય વિતરાગ ભાવવાળી હોય છે. એક વાણીને છોડીને બધું છે એની અંદર એમ ભણવામાં આવે છે. જે નિમિતભૂત છે એવું બધું છે ત્યાં. જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત જિનેન્દ્ર તુલ્ય છે, સાક્ષાત જિનેન્દ્ર બિરાજતા હોય બરાબર એવું જ લાગે છે, એમાં કઈ ફેરફાર લાગતો નથી. એવી તેમની જે મુખમુદ્રા છે એ વિતરાગ ભાવવાહી હોય છે, વિતરાગતા જિનેન્દ્ર પ્રતિમાની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય એ રીતે પ્રદર્શિત થાય છે, જ્ઞાનમાં જાણી શકાય એ રીતે પ્રદર્શિત થાય છે. જે વાત કોઈ વાર કહેવાથી જે વિતરાગ ભાવના કથનથી વિતરાગ ભાવ ન સમજાય તે મૂર્તિમંત જે વિતરાગતા છે એવી પ્રતિમાજીથી વિતરાગતા સમજાઈ જાય છે. કેટલાક જીવ એવી કોઈ યોગ્યતા હોય છે કે એને વિતરાગતા સમજાય છે તો અહીંયાથી આત્મ સ્વભાવ સમજાઈ જાય છે, કેમ કે આત્મ સ્વભાવ વિતરાગ ભાવ સ્વરૂપ છે એટલે આત્મ સ્વભાવ સીધો ત્યાંથી સમજાય છે, એટલે એને સમ્યક દર્શનનો નિમિત્ત ગણવામાં આવે છે. એવો પણ પ્રકાર છે. જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત જિનેન્દ્ર તુલ્ય વિતરાગ ભાવવાળી હોય છે. જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ, યા જે અપેક્ષા કહેવા ધારે છે, જે વાત કહેવા ધારે છે ત્યાં તે જ જાણવું જોઈએ, ત્યાં પછી બીજી વાત વચ્ચે એને સમજાય તો એની મતિ સરળપણે જે કહેવા ધારે છે એને અનુસરતી નથી. કાલે થોડો વિષય ચાલ્યો પણ આમાંથી પંચાધ્યાયમાંથી થોડો સક્ષમ વિષય ચાલ્યો છે. જ્ઞાન અને સુખ અથવા એક ગુણથી વસ્તુનું સ્વરૂપ કહે છે ત્યારે આખો આત્મા કેમ જણાય છે? એક ગુણમાં બીજા બધા ગુણો અંતરલીન છે એમ કહેવા માંગે છે. એટલે સોનાનો દ્રષ્ટાંત આપ્યો છે. પીણું સોનું જોતા વજન અને ચિકાશ એની અંદર અંતરલીન છે. પીણું સોનું એમ કહેતા એનું વજન અને ચિકાશ એમાં અંતરલીન છે. એ જ પ્રમાણે જીવનો જે જ્ઞાન ગુણ છે તે જ વિવિક્ષાવશ સુખરૂપ થઈ જાય છે, કેમ કે સુખ ગુણ જ્ઞાન ગુણમાં અંતરલીન રહે છે, અંદર છુપાયેલો રહે છે. પછી પોતે ચર્ચા કરશે એના ઉપર કે એક ગુણમાં તો બીજો ગુણ હોતો નથી, દ્રવ્યમાં ગુણ હોય છે એની ચર્ચા કરશે. પણ આ સ્થાપીને મૂળ શબ્દ એવી રીતે પડ્યો છે કે જ્ઞાનત્વમ જીવ ગુણ તદ ઈહ વિવિક્ષાવશાત સુખત્વમ છે. અંતરલીનત્વાત અંતરલીન હોવાને લીધે અંતરલીનત્વાત ઈહ તદ એક સત્વમ તદ આત્મકત્વાત છે, તદાત્મક છે. તેથી વિવિક્ષા કરતા જ્ઞાન સુખરૂપ જ પ્રતીત થાય છે. આ એક વિશેષ વાત કરી છે. પ્રતીત થાય છે એવું આમાં મૂળ શબ્દ મૂળમાં નથી, એ શબ્દાર્થ છે એમાં પ્રતીતિનો વિષય નથી લીધો, પણ એ ભાવ કાઢ્યો છે અનુવાદ કરનારા આગળનું છે ને આપણી પાસે, એમાં તો એક એક શબ્દનો અર્થ કરેલો છે પંચાલી. અંદર મૂકી છે, અંદર મૂકી છે, પ્રબલ થઈ જાય છે. એમાં જૂની કૃતમાં શું છે ખંડાને સહિત અર્થ લીધો છે, સંસ્કૃતના એક એક શબ્દનો અર્થ કર્યો છે. હમણાં અનુવાદમાં એ સીધું ઉતાર્યું છે કે તેથી વિવિક્ષા કરતા જ્ઞાન સુખરૂપ જ પ્રતીત થાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ જ્યારે વિશ્વાસ આવે છે ત્યારે એ સુખ સ્વરૂપ છે એવો પણ એમાં વિશ્વાસ આવે છે એમ કહેવું છે. જે સમયે જીવની સુખગુણની વિવિક્ષા કરવામાં આવે છે તે સમયે તે સુખ સ્વરૂપ જ પ્રતીત થાય છે. તે સમયે શું કહેવું છે કે વસ્તુનું સ્વરૂપ ભાવ અપેક્ષાએ અખંડ એક હોવાથી ભાવની અખંડતા પણ છે. એકાંતે એટલે એની અમે શંકાકાર પોતે શંકા ઉઠાવે છે કે પૂર્વ મહર્ષિઓએ એટલે પૂર્વાચાર્યોએ ગુણોનું લક્ષણ બતાવતા તેમને નિર્ગુણ બતાવ્યા છે. અને એવું સૂત્ર પણ છે કે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા. ગુણ છે તે દ્રવ્યને આશ્રય હોય છે, ગુણને આશ્રય ગુણ હોતો નથી. આપણે અહીંયા એમ સ્થાપ્યું કે જ્ઞાનની અંદર બધા ગુણો અંતરલીન છે, સુખની અંદર બધા ગુણો અંતરલીન છે અને એમ પ્રતીત થાય છે. અને એ રીતે ત્યાં દ્રવ્યના આશ્રય ગુણો હોય છે અને ગુણના આશ્રય ગુણો હોતા નથી એવી સિદ્ધિ કરી છે. તો પછી કઈ રીતે જીવનો જ્ઞાન ગુણ સુખરૂપે વિવિક્ષિત કરી શકાય આ પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે. ભાવાર્થમાં સાદી ભાષામાં પ્રશ્ન ઉઠાવ્યો છે જો એક ગુણમાં બીજો ગુણ રહેતો જ નથી એવો સિદ્ધાંત છે તો જ્ઞાનમાં સુખની અંતરલીનતા અથવા સુખમાં જ્ઞાનની અંતરલીનતા અહીં કેમ બતાવી છે આ પ્રશ્ન કર્યો છે કે બરાબર છે, પરંતુ વાત એમ છે કે ગુણોમાં જે ભેદ છે તે તેમના લક્ષણોના ભેદથી છે. શું કહેવું છે? વાત એક ન્યાયે બરાબર છે કે એક ગુણની અંદર બીજો ગુણ હોતો નથી, પણ અહીંયા વસ્તુની અપેક્ષાએ ભાવની અભેદતાને અખંડતા વિચારવામાં આવે છે. પ્રકરણ એ ચાલે છે કે વસ્તુ અભેદ અખંડ છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને અભાવથી. તો ભાવથી અહીંયા ગુણથી વાત ચાલે છે. જો એક ગુણમાં બીજો ગુણ નથી એમ સર્વથા લેવામાં આવે તો દરેક ગુણ એક એક વસ્તુ ઠરશે એમ કેવું છે. એટલે આપસમાં એક ગુણોના ભેદ વિચારવા છે. અહીંયા દ્રવ્યની અપેક્ષાએ વસ્તુની અપેક્ષાએ ગુણોનો વિચાર કરવો છે. એકબીજા ગુણોની અપેક્ષાએ ગુણોનો વિચાર નથી કરવો. દ્રષ્ટિકોણ બદલ્યા છે અહીંયા. લક્ષણ ભેદોથી ભેદ છે એટલે જાણવું તે સુખ સુખ પણ નથી, સુખ પણ તે જાણવું નથી. બેના લક્ષણ જુદા જુદા છે પણ તે એવો ભેદ નથી. એમ ભેદ હોવા છતાં તે એવો ભેદ નથી કે ગુણોને સર્વથા જુદા જુદા સિદ્ધ કરતો હોય. તે બધા ગુણોની એક જ સત્તા છે, બધાની સત્તા એક જ છે. તેથી પ્રત્યક્ષ પ્રમાણથી તેમનામાં અખંડતા અભેદ અભેદતા સિદ્ધ છે. એના ઉપર બહુ વિશેષ ચર્ચા કરી છે ભાવાર્થની અંદર કે જે પૂર્વે મહર્ષિઓએ દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા આ સૂત્ર દ્વારા બતાવ્યું છે તેનો અને આ કથનનો એક જ આશય છે. હજુ અને વિરોધ ટાળે છે, આશય બંનેનો એક છે એમ કહીને અવિરોધને સાધે છે. શંકાકારને જે તે બંનેમાં વિરુદ્ધતા જણાય છે તેનું કારણ શંકાકારની અણસમજણ છે, અધૂરી સમજણ છે. તે અપેક્ષા સમજ્યો નથી, અપેક્ષા એટલે મર્યાદા સમજ્યો નથી. આ અપેક્ષા જ્ઞાનમાં વિષય ચાલી ગયો ને, મર્યાદા સમજ્યો નથી. અપેક્ષા સમજતા જે વાતોમાં વિરોધ જણાય છે તેમાં જ અવિરોધની પ્રતીતિ થવા લાગે છે. સૂત્રકારોએ ગુણોમાં લક્ષણ ભેદથી ભેદ બતાવ્યો છે. લક્ષણની અપેક્ષાએ બધા ગુણ પરસ્પર ભેદ રાખે છે. જે જ્ઞાન છે તે દર્શન નથી, જ્ઞાન ગુણ તે દર્શન ગુણ નથી. જે દર્શન છે તે ચારિત્ર નથી, જે ચારિત્ર છે તે વીર્ય નથી, જે વીર્ય છે તે સુખ નથી. કેમ કે બધા ગુણોના ભિન્ન ભિન્ન કાર્ય પ્રતીતિમાં આવે છે. તેથી લક્ષણ ભેદથી બધા ગુણ ભિન્ન છે, એક ગુણ બીજા ગુણમાં રહી શકતો નથી. આ નિર્ગુણા ગુણાહા સિદ્ધ કર્યું. જ્ઞાનનું લક્ષણ વસ્તુને જાણવું તે છે, સુખનું લક્ષણ આનંદ છે. જાણવું તે આનંદરૂપ થઈ શકતો નથી, આનંદ બીજી બાબત છે અને જાણવું બીજી બાબત છે. બેનું પ્રયોજન ભૂતકાળ બીજું બીજું છે. બે ગુણનો બે ગુણ પોતપોતાના પ્રયોજન ભૂતકાર્યને કરે છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે, સુખ સુખને સુખાનુભવનું કામ કરે છે. જાણવું તે આનંદ થઈ શકતું નથી, બંને બીજી બીજી બાબત છે. એવો ભેદ જોવામાં પણ આવે છે કે જે સમયે કોઈ વિદ્વાન કોઈ ગ્રંથ સમજવા માંડે છે ત્યારે તેને ગ્રંથ સમજવાથી આનંદ થાય છે. તેથી આ વાત સિદ્ધ થાય છે કે જ્ઞાન બીજું છે અને સુખ બીજું છે. એ જ પ્રમાણે ચારિત્ર વિર્યાદિ બધા ગુણોના ભિન્ન ભિન્ન કાર્ય હોવાથી બધા ભિન્ન છે. તેથી નિર્ગુણા ગુણા આ સૂત્રનો આશય ગુણોમાં સારી રીતે ઘટે છે. આ એક વાત સ્થાપી. સાથો સાથ હવે એમ કે છે, આટલું જ વસ્તુનું સ્વરૂપ નથી, આટલું જ માત્ર વસ્તુનું ગુણોનું સ્વરૂપ નથી એમ કેવું છે. સાથો સાથ બીજી દ્રષ્ટિએ વિચારતા તે બધા ગુણ એક રૂપ જ પ્રતીત થાય છે. જ્યારે તે ગુણો કોઈ એક વસ્તુના છે અને એ વસ્તુ દ્રષ્ટિએ જ્યારે ગુણોને જોવામાં આવે છે ત્યારે તે બધા ગુણો એક રૂપે પ્રતીત થાય છે. બહુ મજાની વાત કરી છે કે તું ગુણને ગુણની દ્રષ્ટિથી જો એક વાત છે, ગુણને દ્રવ્યની દ્રષ્ટિથી જો તો બીજી વાત છે. જો વસ્તુ દ્રષ્ટિએ બધા ગુણોને જોવામાં આવે તો અનંતે અનંત ગુણ એક રૂપે જણાય છે, એક વસ્તુએ જણાય છે, ગુણોની ભિન્નતા જોવામાં આવતી નથી. આમ છે સાથો સાથ બીજી દ્રષ્ટિએ વિચારતા તે બધા ગુણ એક રૂપ જ પ્રતીત થાય છે. કેમ કે બધા ગુણોની એક જ સત્તા છે, અભિન્ન સત્તા હોવાને લીધે, એક સત્તા પણ હોવાને લીધે બધા એક રૂપે પ્રતીત થાય છે. જેમની એક સત્તા છે તે કોઈ રીતે ભિન્ન કહી શકાતા નથી. જો અભિન્નતાનો દ્રષ્ટિકોણ અપનાવે છે કે જ્યાં સત્તા એક છે ત્યાં એને ભિન્ન કેવી રીતે કહેવા. એક સત્તાની દ્રષ્ટિએ જોતા તો એની ભિન્નતા જ જોવામાં આવતી નથી. જો સત્તાના અભેદમાં પણ ભેદ માનવામાં આવે તો કોઈ વસ્તુમાં અભિન્નતા અને સ્વતંત્રતા આવી જ શકતી નથી. એટલે જ્ઞાન દર્શન સુખ આદિ અભિન્ન છે એવી પ્રતીતિ પણ થાય છે. અને એવી પ્રતીતિ જે થાય છે, જે સમયે જીવને જ્ઞાની કહેવામાં આવે છે, જ્ઞાનની મુખ્યતાથી, જ્ઞાન સ્વભાવની મુખ્યતાથી જે સમયે જીવને જ્ઞાની કહેવામાં આવે છે તે સમયે વિચાર કરતા આખો જીવ જ્ઞાનમય જ પ્રતીત થાય છે. જ્ઞાનમય હું છું એમ પ્રતીત થાય છે, એમાં અનંતા ગુણો આવી જાય છે. કેમ કે અહીંયા જીવને પકડ્યો, જ્ઞાનમય હું જીવ છું એમ ગ્રહણ કરતા અનંતા ગુણો આવી જાય છે. અનંત ગુણની નામ સંજ્ઞા પણ નથી અને એના ભેદો ભલે ન જણાય તો પણ એની સત્તા પકડાય છે જ્યાં, એટલે સમ્યક દર્શન નો વિષય સત્તા છે. જ્યાં એની સત્તાનું ગ્રહણ થાય છે ત્યાં અનંતે અનંત ગુણ આવી જાય છે. દ્રષ્ટા કહેતા તે દર્શનમય જ પ્રતીત થાય છે, સુખ કહેતા તે સુખમય જ આખો જીવ પ્રતીત થાય છે. એમ નથી કે જ્ઞાની કહેતા જીવમાં કેટલાક અંશ તો જ્ઞાનમય પ્રતીત થતા હોય, કેટલાક દર્શનમય થતા હોય અને કેટલાક અંશ સુખમય પ્રતીત થતા હોય. પરંતુ તેનો એક અંશ નો જ બોધ થવો જોઈએ, પણ એવો બોધ થતો નથી, આખી વસ્તુનો બોધ થાય છે. તેથી કોઈ વસ્તુ ઉપર વિચાર કરવાથી તે વસ્તુ અભિન્ન ગુણમય એક રસમય જ પ્રતીત થાય છે. વસ્તુ ઉપર વિચાર કરવાથી, ગુણ ગુણનો વિચાર નથી, આ વસ્તુ ઉપર વિચાર કરવાથી તે વસ્તુ અભિન્ન ગુણમય એક રસમય જ પ્રતીત થાય છે. એક રસ, અનંત ગુણોનો એક રસ પ્રતીત થાય છે. બધા ગુણ ભેદો એની અંદર વિલીન થઈ જાય છે એમ કહેવું છે. એવી વસ્તુ જોવામાં આવે છે. આવી પ્રતીતિથી ગુણોમાં અખંડતા અભિન્નતા પણ સુઘટિત છે. ગુણોની અભિન્નતામાં વિવેક્ષિત ગુણની અંતર્ગત બીજા બધા ગુણોનું હોવું પણ સ્વયં સિદ્ધ છે. વિવેક્ષિત ગુણ જ્ઞાનથી કીધો એટલે આત્મા જ્ઞાને છે. બધા ગુણોનું હોવું અંતર્ગત રીતે સ્વયં સિદ્ધ છે. વસ્તુનો જે વિચાર છે એ વસ્તુ વિચાર તો એટલા માટે છે કે એને ઓળખવી છે, વસ્તુને ઓળખવી છે, અને એ પ્રયોજન એટલું ત્યાં મર્યાદિત છે. ઓળખવા પૂરતું પ્રયોજન ત્યાં મર્યાદિત છે. હવે ત્યાં અનુભવનું પ્રયોજન છે, ત્યાં પછી ભેદ વિચારનું પ્રયોજન નથી, ભેદનું પ્રયોજન નથી. એ વસ્તુમાં રહેલી જે અભેદતા છે એને અવલંબીને અને ભેદને અંતર્લીન કરીને ત્યાં અભેદનો અનુભવ સાધવામાં આવે છે. અભેદ અનુભવ પણ કહેવામાં આવે છે. એ પણ એ દ્રષ્ટિએ છે કે વસ્તુ અખંડ એક અભિન્ન હોવાથી એક ગુણને અનંત ગુણ બીજાને અનંત ગુણ નું રૂપ છે. ભલે અનંત ના નામ ના આવડે તો પણ અનંત ગુણ નું રૂપ છે. નેત્ર જ્ઞાન લક્ષણ થી આખો આત્મા કેમ ઓળખાય? એક અંશે ઓળખાવો જોઈએ. સર્વાંશે આખો આત્મા કેમ ઓળખાય જ્ઞાન લક્ષણ થી? જો એમ હોય તો જ ઓળખાય, નેત્ર ઓળખી શકાય નહીં. ગુણો ગુણોની અપેક્ષા એ ભિન્ન હોવા છતાં એને સર્વથા જુદા પાડી શકાતા નથી, અને જ્ઞાની એને સર્વથા જુદા પાડતા પણ નથી એમ છે. ખાલી દ્રષ્ટાંત દીધો તો કેરી લેવા જાય એમ નથી કેતો કે ભાઈ મને તો સ્વાદનું પ્રયોજન છે, મારે તો કેરીનો સ્વાદ જોઈએ છે. તો રસ જેમ તમે ગુટલા છોતરા બાદ કરીને આપો છો એમ સ્વાદ પણ એની એનો રંગ બાદ કરીને આપો, એનું વજન બાદ કરીને એકલો સ્વાદ મને આપો. એ મળી નહીં શકે, એકલો સ્વાદ મળી નહીં શકે, એમ એકલો ગુણ મળી નહીં શકે. તને હું પ્રાપ્તિ કરવા જઈશ કે મારે એકલા સુખ નો અનુભવ કરવો છે, સુખ જુદો પાડીને અનુભવ કરવો છે, પુરુષાર્થ જુદો પાડીને મારે પુરુષાર્થ કરવો છે, તો એમ તને નહીં મળે, એમ થઈ નહીં શકે. કેમ કે વસ્તુની અંદર એક અભિન્નપણે બધા જડાયેલા છે, એક વસ્તુના બધા ગુણો છે, એટલે એક વસ્તુ ભૂતપણું છે, એને ખંડિત કરી શકાતું નથી, એને તોડી શકાતું નથી. મિથ્યા જ્ઞાનમાં અને મિથ્યા શ્રદ્ધામાં એનું ખંડિતપણું કરે છે તો વસ્તુ સધાતી નથી, એમાં આકુલતા અને દુઃખની સિદ્ધિ થાય છે. એમ બને જે અપેક્ષા એ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ, જે અપેક્ષા કઈ હોય ત્યાં તે એક જ ગુણની અંદર ગુણની અપેક્ષા એ ભિન્નતા છે, વસ્તુની અપેક્ષા એ અભિન્નતા છે. તે જે ગુણોની પરસ્પર ભિન્નતા છે, ગુણ અપેક્ષા વસ્તુ અપેક્ષા એ અભિન્નતા છે. પદાર્થ શું છે? આમ તો નવ પદાર્થ નથી કહેતા, નવ તત્વ અથવા નવ પદાર્થ જ્ઞાન શક્તિ વિના જાણવા રૂપ કાર્ય કોને કર્યું? કાર્ય તો શક્તિ નું છે, જે શક્તિ છે કામ કરી રહી છે, જાણવામાં જે શક્તિ કામ કરી રહી છે અને જાણવાની પર્યાય ભલે વ્યતિરેક છે તો પણ એને અનુરૂપે સાધી શકાય છે, ગુણરૂપે એને સાધી શકાય છે. એટલે પર્યાય પર્યાય અપેક્ષા એ વ્યતિરેક હોવા છતાં પર્યાય ગુણ અપેક્ષા એ અન્વય રૂપ પણ છે. એમ પર્યાય ગુણરૂપે પણ જોવાય, દ્રવ્ય રૂપે પણ જોવાય, ગુણને પર્યાય રૂપે પણ જોવાય અને દ્રવ રૂપે જોવાય, ગુણ રૂપે પણ જોવાય, દ્રવને દ્રવ રૂપે પણ જોવાય, ગુણ રૂપે પણ જોવાય અને પર્યાય રૂપે પણ જોવાય. આમ જયારે બધું બરાબર જોતા આવડે તો એને વસ્તુના બંધારણમાં વસ્તુના સ્વરૂપની અંદર વિપર્યાસ થાય, નહીતર જો વિપર્યાસ થાય તો શુદ્ધ આવે. આખો જે ઉપદેશ બોધ છે એ આ બંધારણ બંધારણ એના પાયામાં રહેલું છે. કલ્પનાના આધારે ઉપદેશ થતી શકતો નથી, વસ્તુના આધારે ઉપદેશ થશે. પર્યાય જોતા છે, પર્યાય છે તો દ્રવ્યનો અંગ છે, દ્રવ્યનો અવયવ છે, છૂટી અંતર નથી. જેમ કે જે ચમક છે, હીરાની ચમક છે, એટલે ચમક જુદી પાડી હીરાની, હીરાની ચમક જોવાય, દ્રવ સાથે સાથે પર્યાય પ્રધાન દ્રવ્યનું જ્ઞાન સમક્ષથી ઉડાને દોરો, તે પર્યાય પ્રધાન દ્રવ્ય. જો પર્યાય છે દ્રવ્યને ન જણાય, જો પર્યાયથી દ્રવ્યને જાણવામાં ન આવે તો દ્રવ્યને જાણવાનું બીજું કોઈ સાધન જ નથી. વસ્તુને જાણવાનું બીજું કોઈ જગતમાં સાધન નથી, વસ્તુને જાણવા માટે એક પર્યાય આ પરિસ્થિતિ છે. કેમ કે વસ્તુ પોતે જ પર્યાય રૂપે પરિણમે છે, વસ્તુ પોતે જ પર્યાય રૂપે પાંગરે છે. કોઈ અથર કોઈ પર્યાય ચાલે છે એવું કીધું નથી, તો જળના તરંગ જળથી ભિન્ન શી રીતે છે, જળ કેવી રીતે છે? એમાં પર્યાય તો દ્રવ્યના તરંગ છે, એ દ્રવ્યથી ભિન્ન કેવી રીતે છે? દ્રવ્યથી ભિન્ન જે વિજ્ઞાન છે પછી ઉપદેશ માં ટકી શકાશે, નહીં તો ઉપદેશ માં ટકી નથી શકાતું. જે પૂર્વાર્ધ છે એ દ્રવ્ય સામાન્ય અધિકાર છે, પૂર્વાર્ધ દ્રવ્યાનો વિષય ચાલ્યો છે, ઉત્તરાર્ધ ની અંદર દ્રવ્ય વિશેષ અધિકાર છે, એની અંદર અન્ય જે અપેક્ષા એ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ. જીન પ્રતિમા છે તેની પૂજા ભક્તિ છે, જીન પ્રતિમા છે તેની પૂજા ભક્તિ બધું છે, એનો નિષેધ કરી શકાય નહીં. ભજન ક્યાં છે? સ્વરૂપમાં જયારે ઠરી શકે નહીં, ત્યારે સ્વરૂપમાં જયારે ઠરી શકે નહીં ત્યારે અશુભથી બચવા, એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહીં. જયારે સાધક જીવ સ્વરૂપમાં સ્થિર થતો નથી, લીન રહી શકતો નથી, પરિણામ બહાર આવે છે ત્યારે એ અશુભમાં જવા ચાહતો નથી, એવો સહજ પ્રયત્ન વર્તે છે કે જેને લઈને એ પછી અને શુભમાં આવે છે, ત્યારે જીન પ્રતિમા આદિ અનેક પ્રકારના શુભ ભાવમાં એ વર્તે છે. એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહીં, અશુભથી બચવા એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહીં, એવો ભાવ ન જ આવે એમ માને તેને વસ્તુના સ્વરૂપની ખબર નથી. શુભ ભાવ ન આવવો જોઈએ, શુભ ભાવ એ છે માટે શુભ ભાવ આવવો જ ન જોઈએ એમ કોઈ માને તો એને વસ્તુના સ્વરૂપની ખબર નથી. તો આખો ચાર્ટ છે કે કયા ગુણ સ્થાને ચાર ધ્યાન માંથી કેટલા ધ્યાન હોય, કઈ છ લેશિયા હોય, બધા પ્રકાર એની અંદર હોય છે, મર્યાદા છે, મર્યાદા છે. એને વસ્તુના સ્વરૂપની ખબર નથી. કોઈ પાંચમા ગુણ સ્થાને ખાસ કરીને અમૃત સમય દ્રષ્ટિ પરમાત્માના ઉદય ભાવો જોઈને સ્વીકારે ઘણી મુશ્કેલ ગિરણીની ભૂમિકા બહુ કાચી હોય છે. શંકા પડી જાય અથવા એની મુખ્યતા આવી જાય પણ બની જાય અને ત્યાં એને નુકસાન થવાના કારણ બને છે. જ્ઞાનીનો યોગ થવા છતાં ઓળખાણ નહીં થવામાં આ બધા પ્રકારો છે, એને ઓળખાણ થવામાં શંકા પડી જાય. જેવી કાચી પાકી થોડીક વિશ્વાસ આવ્યો હોય, પ્રતિક્રિ આવ્યું હોય, મને કઈક જોવે અરે મને પછી એને થોડી વાત બધી ભૂસાતા વાત લાગતી એવું થઈ જાય છે. એટલે નાજુક પરિસ્થિતિમાંથી એમ માને તેને વસ્તુ સ્વરૂપની ખબર નથી. આવા ભાવ ન જ આવે માને તેને વસ્તુ સ્વરૂપની ખબર નથી. અને આવે માટે તેનાથી ધર્મ છે એમ માને તો પણ તે બરાબર નથી. આવે જ આવે એમ તે એનાથી ધર્મ છે, તેનાથી લાભ છે. જેમ ધર્મ નથી તેમ લાભ પણ નથી. શુભરાગ બંધ નું કારણ છે, લાભ તો નથી નુકસાન છે. પણ એટલું નુકસાન થયા વિના આગળ વધી શકતો નથી. મૂડી ન હોય ને વેપાર કરે વ્યાજે લાગે ને તો વ્યાજ ભર્યા વિના બીજો ઉપાય છે નહીં. વ્યાજે ન લાવે તો વેપાર થાય નહીં. વેપાર થાય નહીં આ તો સીધું વાત છે. સામાન્ય માણસ ની વાત નથી. ટાટા બોલવા વ્યાજ ભરે છે કે નહીં? ગવર્નમેન્ટ વ્યાજ ભરે છે, કોર્પોરેશન કંપની હોય છે, સરકારી ફંડ બનાવે છે. કેટલું નુકસાન સહન કર્યા વિના વધારે લાભ મેળવી શકાતો આવી કોઈ આગળ વધવાની અનિવાર્ય પરિસ્થિતિ હોય છે. આગળ વધવા બહુ પ્રેક્ટિકલ સાઈડ છે. એમ જ્યાં સુધી સિદ્ધપણું પ્રગટ ન થાય ત્યાં સુધી સાધક અવસ્થાની અંદર એને અશુદ્ધ પરિણામ થયા વિના રહે નહીં. અશુદ્ધ પરિણામ થાય માટે ઉપાદેય છે એમ નથી, એ નુકસાનકારક જ છે. એમાં તીવ્ર અશુદ્ધતા એટલે અશુદ્ધ થી બચવા માટે એને પ્રયત્ન હોય છે. આવી બધી સૂક્ષ્મતાઓ છે. એ શુભરાગ બંધનનું કારણ છે. જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી સિદ્ધ દશાની, સિદ્ધ દશા સુધી જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી એટલે પૂરા મોક્ષ ના પરિણામ નથી થયા ત્યાં સુધી અધુરે દશામાં સાધક અવસ્થામાં એવા બંધના પરિણામ હોય છે. અને હોય છે માટે આદરણીય છે એમ પણ અનેક પરિસ્થિતિ ખાંડ વધારે ખાઈ શકે નહીં અને ખાંડ વધારે ઘટાડી પણ શકે નહીં. વત્તાવાર નહી એટલે કે ઓછી ખાવ છતાં ખિસ્સામાં પેપરમેન્ટ રાખો એમ કે ક્યારેક ઘટી જાય પરસેવા વળવા માંડે સીધી પરિસ્થિતિ છે. એને બંને બાજુથી બાળકો સમજવી જોઈએ. એક બાજુ નો એકાંત કરવા જાય એ માર્ગ ઉપર નહીં રહી શકે, માર્ગ ઉપર નહીં ચાલી શકે. નીજ પરમાત્મ તત્વ ને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એ પરમાણુ માત્રની પણ આ શક્તિ જોડે છે. ઉપદેશ બોધનો વિષય કાયદો નહીં છે કે નિજ પરમાત્મ તત્વને જ ગ્રહણ કર, તારા પરમ સ્વરૂપને ઓળખી, શુદ્ધ સ્વરૂપને ઓળખીને એને ગ્રહણ કર, એનો અનુભવ કર, અસ્તિત્વમાં લીન થાય, એમાં એકાકાર થાય. જરા પણ ક્યાંય બહુ કોઈ પણ એક પરમાણુ માત્ર નહીં પણ કેમ કે કોઈ એક પરમાણુ છે ને તને સુખનું કારણ છે. એક પરમાણુ માત્રની પણ આ શક્તિ છોડી દે એટલે તને તારું પરમ સ્વરૂપ જ ઉપાધિ છે અને એ સિવાય તને બીજું કઈ ઉપાધિ નથી. જેને નિજ પરમાત્મ સ્વભાવનો આશ્રય કરવો છે તેને રસકણને તેમજ રાગના અંશને પણ છોડી દેવો પડશે, અથવા એનાથી લાભ માંગવો તો સર્વથા છોડી દેવો પડશે. મોક્ષને આવો શુભરાગ આવે જેમ કે, પણ આવે એની સાથે મર્યાદા છે કે એનાથી લાભ છે એ માનવાની વાત બિલકુલ છે નહીં. શૈલી એવી છે કે દેવ ગુરુ શાસ્ત્રને સાથે રાખવા, માથે રાખવા, સાથે રાખવા. સુગંધની શૈલી આવે દેવ ગુરુ શાસ્ત્ર થી લાભ નથી, લાભ માનવો તે જ અલાભ છે. લાભ માનવો તે અલાભ છે એમ પણ લાગે કે આપણે પરસ્પર વિરુદ્ધ વાત કેમ કરે છે, જરાય વિરુદ્ધ વાત કરતા નથી. એક પડખાની વાત કરે છે તો બીજા બીજા પડખાની વાત કરે છે, અને બંનેનું આચરણ જુઓ તો એક સરખું જોવામાં આવે છે. દેવગુરુ શાસ્ત્ર ને જે અલાભ છે એમ કે છે એ પણ દેવગુરુ શાસ્ત્ર ના પરિણામ દ્વારા એને થાય છે. ગુરુદેવ ના સંઘ માટે તો ચટપટી થઈ હતી, તડપતા શુભ ભાવ છે, ધર્મ તો એમ જ થાય છે. જે અપેક્ષા એ, જે મર્યાદા એ, જે બાજુની વાત ચાલે છે બરાબર એ રીતે સમજવી. એમ જ હોય, બીજી બીજી રીતે હોય શકે જ નહી, પણ ક્યાંય નહીં એમ. જે છે એ છોડી દેવું, કોઈ જગ્યાએ મારા પણ પોતું અટકવું જોઈએ, મારા પણ નહીં થવું જોઈએ એમ કહેવા માંગે છે. બાહ્ય ત્યાગની અપેક્ષા એ ત્યાગ નથી, એને છોડી દેવો જોઈએ. એટલે એમ કે સર્વથા સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા ધારણ કરે તો એને સમ્યક દર્શન થાય એમ નથી કહેવું. એમાં મારા પણ એને છોડી દેવું જોઈએ, મારા પણ રહે અને આત્મામાં પણ મારા પણ થાય એમ બે રીતે બનશે. એમાં મારા પણ અભિપ્રાય માટે સમ્યક દર્શન થયું, છતાં એવો શુભ ભાવ આવે મારા પણ અભિપ્રાય છોડી દીધા પછી પણ શુભ ભાવ આવે, પણ એમાં મારા પણ ન આવે એમ કહું છું. સમ્યક દર્શન થયા પછી શુભ ભાવ આવે, પણ એ શુભ ભાવમાં મારા પણ ના આવે. શુભ ભાવ આવે આવે તે જાણવા લાયક છે, તેને ખ્યાલ આવે કે આ ભૂમિકા છે એટલે આ પ્રકારનો ભાવ આવે કરવો પડતો નથી. છે જે આવે છે આવે તે જાણવા લાયક છે અને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. આ બારમી ગાથાનો ન્યાય છે, સમયસારની બારમી ગાથાનો ન્યાય છે. કેમ કે અગિયારમી ગાથામાં વ્યવહારો અભૂયુક્ત હોય એમ કહ્યું, સગળો વ્યવહાર અભૂતાર્થ છે. પ્રયોજનવાન છે એની મર્યાદા ન જાણે તો પણ એને
એકાંત થતા ઉલટો મિથ્યાત્વમાં ચાલ્યો એ દૃષ્ટિકોણથી
જય હો.